તારીખ 20/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 68-71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27.
શિષ્યની શંકા છે કે ઘડીમાં ઈચ્છા ઘડીમાં અનિચ્છા એમ વૃત્તિનો પલટો થયા કરે છે, પણ આત્મા નિત્ય છે. અહીં ઉત્તર છે કે આત્મા દ્રવ છે, વસ્તુ પદાર્થ સત છે. ક્ષણે ક્ષણે તેની સમજણની અથવા જ્ઞાનની સ્થિતિ એટલે અવસ્થા પલટાયા કરે છે. તે પર્યાય દશા ક્ષણે ક્ષણે બદલાય છે અને તે અવસ્થાને ધારણ કરનાર સત્તા વસ્તુ નિત્ય છે. બાળક અભણ છે કે પૂર્વના સંસ્કારનો ઉઘાડ લઈને આવ્યો છે, પણ હજી તે શક્તિના ઉપયોગની પ્રગટતા થઈ નથી. પ્રથમ તે બાળક એક આંકડો જાણી શકતો નથી, પછી મેટ્રિક, BA, LLB વગેરે પરિણામનું પણ જાણ પણ એને થાય છે. એમાં તે જાણનારો સળંગ બધા વર્ષોથી તેનો તેજ છે, એટલે કે ક્ષણ ક્ષણ વર્તી અવસ્થાઓને બદલતો છતાં પોતે ટકતો છે, અવસ્થાઓને બદલતો હોવા છતાં પોતે ટકતો છે. અનાદિ ભાવ પરિણામ નિત્ય દ્રવ્યપણાની હૈયાતી રાખીને થાય છે. જ્ઞાનાદિ ભાવ પરિણામ છે એ નિત્ય દ્રવ્યપણાની હૈયાતી રાખીને થાય છે. ટકનારો ટકીને બદલાય છે, જેમ સમુદ્ર પલટાતો નથી પણ માત્ર મોજા પલટાય છે, એમ આત્મા સતદ્રવ છે, વસ્તુ રૂપે નિત્ય છે. તે ભાવાંતરપણે થતો તે નિત્ય છે, પોતે પર્યાય અવસ્થાએ પલટાતો ટકી રહે છે. અવસ્થા બદલાય છે, અવસ્થા નવી નવી થાય છે, મૂળ વસ્તુ નવી જન્મે છે, એવું બનતું નથી. એમ કેમ સમુદ્ર નો દ્રષ્ટાંત તો બહુ સ્પષ્ટ બેસે એવું છે. પાણીના મોજા નવા નવા થાય છે, તેનો તે સમુદ્ર છે, પણ એના મોજા નવા નવા થાય છે. તેના તે સમુદ્રમાં ભરતી જોવામાં આવે છે, તે જ સમુદ્રમાં ઓઠ જોવામાં આવે છે. બાળક અવસ્થા હતી ત્યારે પોતાને બાળક માનતો હતો, યુવાન થયો ત્યારે પોતાને યુવાન અને વૃદ્ધ અવસ્થામાં વૃદ્ધ જણાયો. પૂર્વ અવસ્થા તો નાશ પામી, પણ તે પલટનારને જાણનાર તો નિત્ય રહ્યો, પલટનારને જાણનાર તો નિત્ય રહ્યો. આમ પર્યાય બુદ્ધિ એ માને છે, યુવાન માણસ એમ માને છે કે હું યુવાન છું, હું હવે કઈ નાનો બાળક નથી, હું કઈ હવે નાનો બાળક નથી, તો યુવાન છું એમ માને છે. યુવાન તરીકે દલીલ કરે એના માતા પિતા એમ કે અમારા માતા તો તું બાળક છો, તો કે નહીં હવે હવે તમે એવી રીતે વાત નહીં, હવે હું યુવાન થઈ ગયો છું. બાળક હતો ત્યારે પર્યાય બુદ્ધિ એ બાળક પણ માન્યો, યુવાન થયો ત્યારે પર્યાય બુદ્ધિ એ યુવાન પણ માન્યો. પણ તું તેનો તે છો એનો શું? વર્તમાન અવસ્થા ઉપર વજન જાય છે, નિત્ય વસ્તુ ઉપર વજન જતું નથી, તે બરાબર નથી. એમ કહે એ વસ્તુને ક્ષણિક માને છે, વર્તમાન અવસ્થા પૂરતો પોતાની માન્યતામાં વસ્તુને ક્ષણિક માને છે. તે ત્રણેય અવસ્થામાં નિત્યપણાનો ભેદ ન થયો. 8 વર્ષની વાત 60 વર્ષે યાદ રહે છે કે 8 વર્ષે અમારા પુરાણા નાના ગામડામાં અમે ચોરા ઉપર આ જગ્યાએ રમતા હતા. 60 વર્ષે 8 વર્ષની વાત યાદ આવે છે. અહીં દેહના નિમિત્તથી વાત કરી છે, દેહના દ્રષ્ટાંતે વાત કરી છે. દેહાદિ સંયોગથી રહિત આત્મા પોતે સતરૂપ દ્રવ્ય છે. દ્રવ્યતિ ઇતિ દ્રવ્યમ, જે દ્રવ્ય કરે છે તે પર્યાય દ્રવ્ય કરે છે તે દ્રવ્ય છે. જે દ્રવ્ય છે તે પોતામાં દ્રવ્યત્વ નામની શક્તિ રૂપે છે. દ્રવ્ય છે તો દ્રવ્યત્વ નામની શક્તિ રૂપે છે, માટે દ્રવ્ય છે. શક્તિ રૂપે જે જ્ઞાન સુખ શાંતિ આદિ ગુણ છે, શક્તિ રૂપે જે જ્ઞાન છે સુખ છે શાંતિ છે વગેરે ગુણ છે, તેને આત્મા દોષ રૂપે કે ગુણ રૂપે બદલાવે છે. અવસ્થામાં શાંતિની અશાંતિ થાય છે, સુખનું દુઃખ થાય છે, એમ કા દોષ રૂપે ને કા ગુણ રૂપે અવસ્થાને બદલાવે છે. તે ત્રણ કાળની અવસ્થાને જાણનારો પોતે વેદરૂપ દેહની અવસ્થા રૂપ થતો નથી, જાણનારો પોતે ભેદાતો નથી. અવસ્થા ભેદરૂપ છે પણ વસ્તુ ભેદાતી નથી. અહીંથી જ્ઞાન ઉપરથી વસ્તુનું એવી રીતે દ્રવ્યનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનમાં અનેક જ્ઞેયાકારોના ભેદ ઉત્પન્ન થાય છે, અનેક ભેદે જ્ઞાન અનુભવમાં આવે છે, તો પણ જ્ઞાન ભેદાતું નથી. ભેદનો અનુભવ થતો હોવા છતાં જ્ઞાન ભેદાતું નથી, એવો અભેદનો અનુભવ પણ થઈ શકે છે. અને ત્યાંથી દ્રવ્ય ગ્રહણ થાય છે, દ્રવ્યનું ગ્રહણ ત્યાંથી થાય છે. દ્રવપણે પણ છે, અવસ્થા દ્રવ્યનો અંશ હોવાથી દ્રવપણે પણ છે, પર્યાયને પર્યાયપણે પણ જોવી એ એક નય અથવા ન્યાય છે, પર્યાયને દ્રવ્યપણે જોવી તે પણ એક નય અથવા ન્યાય છે, અને બધા નય અને ન્યાય માં કોઈ નય અને ન્યાય દુભાવવો જોઈએ. જો કોઈ નય અને ન્યાય ન દુભાય તો પ્રમાણ ન દુભાય, નહીતર પ્રમાણ આપોઆપ દુભાય છે. ત્રણેય અવસ્થાની સ્મૃતિ રાખનારો, તેતે અવસ્થાને જાણનારો પોતે નિત્ય છે. આત્માર્થી મુમુક્ષુને આવી સહેલી ભાષાથી આ શાસ્ત્રમાં સમજાય તે જ્ઞાનીનો અનંત ઉપકાર છે. આવી સહેલી ભાષામાં કૃપાળુ દેવે સમજાયું તે જ્ઞાનીનો અનંત ઉપકાર છે. પોતે ઉપકાર સ્વીકાર કરે છે. આ ગાથાઓ રચી એ મુમુક્ષુ અને આત્માર્થી જીવો ઉપરનો અનંત ઉપકાર છે એ વાત પોતે સ્પષ્ટ કરે છે પોતાના પ્રવચન માટે. તેનો યથાર્થ વિચાર કરી દ્રઢ નિર્ણય કરવાની જરૂર છે. ઘણા વર્ષોથી ધનુષ સાંભળ્યું પણ સાચું હિત સમજાયું નથી. સાંભળ્યું ઘણું છે પણ હિત સમજાયું નથી. તેનું કારણ કેમ પોતાનું હિત ન સમજાયું કે તેનું કારણ પોતાની તત્વ પ્રત્યેની અરુચિ છે. સાંભળ્યું ખરું, સાંભળવા બેઠો ખરો, પણ અરુચિ રાખીને રુચિ લઈને ગુરુદેવ ટીકું કાઢે છે. સાંભળે છે એને પણ કહે છે કે હજી જો આમાં આટલો ફેર ન રહેવો જોઈએ, આ તફાવત ન હોવો જોઈએ, આ પ્રકારનો દોષ ન હોવો જોઈએ. રુચિ લઈને બેસતો અને તારું હિત સમજાશે. રુચિ વગર સાંભળવા બેસીશ તને તારું હિત સમજાશે. આ હિત અહીં તો પ્રયોજનનો વિષય છે. હિત સમજાય તો અહિત રૂપ દુઃખ થી બચે અને હિત રૂપ સુખ ની પ્રાપ્તિ. આ સુખ થાય લાભ કહેવાય કે ન કહેવાય? સુખ નો લાભ કહેવાય કે ન કહેવાય? અથવા દુનિયામાં ગમે ત્યાં દોડે છે, શેના માટે દોડે છે? એને લાભ ગણે છે ને કે બીજાને લાભ ગણે છે? આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં યથાર્થ ઉપાય અને સમજણની રીત બતાવી છે. આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં યથાર્થ ઉપાય અને સમજણની રીત બતાવી છે. જીવની નિત્યતા દ્રઢ નિર્ણયથી સમજાય તો રાગ દ્વેષ અજ્ઞાન દશા હોય ને. નિત્યતા સમજાય તો અજ્ઞાન મટી જાય એવું છે. કેમ કે અનિત્યતાના આધારે જીવ રાગ દ્વેષ કરે છે. અનિત્યતાના આધારે રાગ દ્વેષ કરે છે. ઉત્તરાધીન સૂત્રમાં ભૃગુ પુરોહિતની વાત છે. તેના પુત્રોને તે પુરોહિત કહે છે કે ભાઈ આત્મા નિત્ય નથી. આ સંસારના કામ ભોગને ભોગવો, ઇન્દ્રિયોના સુખને ભોગવો એને પુત્રો ઉપદેશે છે. કોને? એના પિતાને. કે હે માતા પિતા, ઇન્દ્રિય દેહાદી મૃત પદાર્થ જે છે તે અનિત્ય છે અને તેને જાણનાર આત્મા નિત્ય છે, નિરૂપાધિક અવિનાશી છે. તેને તમે અનિત્ય કહો છો તે તમારી ઊંધી શ્રદ્ધા છે. પિતા કહે છે કે આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. વળી તમે બાળક છો પાછા, માટે સંસારના સુખ ભોગવો. પુત્રોને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તે કહેવા લાગ્યા કે અમે તમને ઘણા ન્યાય અને પ્રમાણ વડે આત્માની નિત્યતા સમજાવી શકીએ છીએ. કેમ કે એ તો જાતિસ્મરણ વાળા હતા. માટે તેની શ્રદ્ધા પ્રતીતિ કરો. તમારી ઊંધી શ્રદ્ધા છે
તે ઊંધી શ્રદ્ધા અનંત સંસારના જન્મ મરણના દુઃખમાં રખડવાનું કારણ છે. એટલે અનિત્યતાને જે સ્વીકારે તે વર્તમાન ભોગ ભોગને તીવ્ર એકત્વ બુદ્ધિએ ભોગવે, તીવ્ર રસે કરીને એમાં પરિણમે, એને સંસારમાં રખડવાનું અવશ્ય. આત્મા દ્રવ્ય પલટાતો નથી, પણ જ્ઞાનાદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થા એ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે, એવો સતદ્રવ નિત્ય વસ્તુનો સ્વભાવ છે. એ જ બાબતમાં વિશેષ બીજી 69મી ગાથા કહે છે. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક ને કર અનુભવ, અનુભવ ને નિર્ધાર કરે, અનુભવ થી નિર્ધાર. અમુક વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિક પણ કહે છે, તે કહેનાર જાણનાર ક્ષણિક હોય નહીં. માટીનું વાસણ ફૂટી ગયું, માટલું ફૂટી ગયું, ઠીકરા થઈ ગયા. માટલાને જાણનાર અને ઠીકરાને જાણનાર એ ક્ષણિક નથી. અવસ્થા ક્ષણિક હતી એ પલટાઈ ગઈ, માટીમાંથી ઘડો થયો, જોનારો કુંભાર ક્ષણિક નથી. કુંભારે ક્ષણિક હોય તો માટીમાંથી ઘડો કેવી રીતે કરે? બીજા આત્માને બીજી કલ્પના આવી જાય, ઘડો બનાવતો બનાવતો બીજી કલ્પના એ ચડી જાય, એમ થતું નથી. કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય? તે બીજે ક્ષણે પોતે ન હોય તો કેવી રીતે કહે, ક્યાંથી કહે? માટે અનુભવથી પણ આત્માના ક્ષણિકપણાનો નિશ્ચય કર. તારા અનુભવથી નક્કી કર કે આત્માનું ક્ષણિકપણું અવસ્થાથી છે, પણ ખરેખર વસ્તુ એ ક્ષણિકપણું નથી. અક્ષણિકપણાનો નિશ્ચય કર. એ અનુભવથી આત્માના અક્ષણિકપણાનો કહો કે નિત્યપણાનો નિશ્ચય કર. એના ઉપર વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને જાણીને ક્ષણિક પણ કહે છે, તે ક્ષણિક હોય નહીં, જાણનાર તે ક્ષણિક હોય નહીં. બોલવામાં તો વાણી છે, વાણી પણ બદલાય છે, પણ વાણી ઈચ્છા વગેરે બદલતી બધી અવસ્થાને સળંગ જાણનાર તો નિત્ય છે. જાણવાના જ્ઞાનથી એની નિત્યતા નક્કી થાય છે, બીજું કોઈ નિત્યતા સાબિત કરવાનું સાધન નથી. આત્માની સત્તા નિત્ય છે એ ક્યાંથી નક્કી કરશે? કોણ નક્કી કરશે? સત્તા કરશે નક્કી? જ્ઞાન નક્કી કરશે, અને જ્ઞાનથી એ નક્કી થશે કે નિત્યપણું શું અનિત્યપણું શું, એ જ્ઞાન સિવાય નક્કી. માટે જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. આપણ અનુભવથી થાય છે કે નહીં? વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે તે ક્ષણિક હોય નહીં. કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે, તે બીજી ક્ષણે પોતે જાણનારો ન હોય તો ક્યાંથી કહે? માટે સરળ નીતિના અનુભવથી પણ આત્માની નિત્યતાનો પણ વિચાર કર. આ રીતે ક્ષણિકપણાનો અનુભવ જેને રહે છે એ અનુભવ વડે પણ તો તારો જ્ઞાનથી આત્માની નિત્યતાનો વિચાર કરે એમ કહે છે. અનુભવ જ્ઞાનથી આત્માની નિત્યતાનો વિચાર કર. અહીં વ્યવહાર ભાષા સમજનારને સહેલું પડે તે માટે કહી છે. વ્યવહાર ભાષા તો સમજનારને સહેલું પડે તેટલા માટે કહી છે. બોલનારો કઈ આત્મા નથી, વધનારો તે ક્ષણિક નહીં. એટલે વધનારો જો આત્મા બોલી શકે છે કે નહીં એમ દલીલ કરે, એમ અહીંયા કહેવું નથી. એ વાત અહીંયા સિદ્ધ કરવી નથી. બોલવા વખતે ભાષાના અનંત પરમાણુઓ જે સ્વતંત્ર રજકણો છે એની ક્રિયા ચેતનને આધીન નથી, પણ વ્યવહારથી ઉપચારથી કહેવાય કે હું વાત કહું છું. જે સ્થાને જે ન્યાયનો હેતુ હોય તે કહેવાય, એ હેતુ છોડીને બીજો ન્યાય દલીલમાં ઉતરવા માટે કહેવો નહીં કે પકડવો નહીં, બીજો ન્યાય ન પકડવો. જ્યાં જે જે હેતુથી જે ન્યાય કહેવાય છે તે હેતુથી તે ન્યાયને ગ્રહણ કરવો, પણ બીજા ન્યાયને ત્યાં પકડવો નહીં, ગ્રહણ કરવો નહીં. સર્વજ્ઞ ભગવાનની વાણીનું બહુમાન ધર્માત્મા કરે, એ કાંઈ વાણીના પરમાણુઓને પરિણમાવવા તે ચેતનનું કાર્ય થઈ જતું નથી. ધર્માત્મા બોલે તો એમ કે પરમાણુનું ક્રિયા છે, હું બોલી શકતો નથી, તો પણ તમે બોલો છો ને ના પાડતા જાઓ છો એમ કે. અહીં તો ભાષા વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને સળંગ જાણનારો કેવળ ક્ષણિક નથી અને જાણનારો નિત્ય છે એમ બતાવ્યું છે. અહીં તો ન્યાય એટલો જ નિત્યતાનો ન્યાય સિદ્ધ કરવો છે. કોણ બોલી શકે છે ને કોણ નથી બોલી શકતો એ વિષય અહીંયા ચાલતો નથી. પ્રથમની અવસ્થા પલટી અને નાશ થઈ, ભૂતકાળ રૂપ થઈ, પણ તેની સ્મૃતિ રૂપે જાણનારો સાક્ષી કે ટકનારો આત્મા સદાય નિત્ય છે. ભગવાન આત્માને કોઈ તદ્દન નિત્ય માને છે તેવો જો એકાંત કુટસ્થ અપરિણામી હોય તો પુરુષાર્થ કરી શકે નહીં. રાગ ટાળીને અરાગી થઈ શકે નહીં, ક્રોધ ટાળીને ક્ષમા તથા સંસારની મલિન અવસ્થા પલટાવીને નિર્મળ નિરુપાધિક પવિત્ર અવસ્થા થઈ શકે નહીં. પણ નજરે જોઈએ છીએ કે અવસ્થા એ જીવનું પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું એમ નિત્ય અનિત્યપણું બંને વસ્તુમાં જોવામાં આવે છે. દ્રવ્યના અવિનાશી સ્વભાવે જીવત્વ પણ નિત્ય છે અને બદલતી અવસ્થા એ અનિત્ય છે, પણ સર્વથા નાશ પામવા યોગ્ય નથી. તો દેહ ત્યાગ કરે તો પણ સર્વથા નાશ પામવા યોગ્ય નથી. એ 69 ગાથા ઉપરનું પ્રવચન છે. એક જ ન્યાય છે ને એટલે સંક્ષિપ્તમાં પ્રવચન આવ્યા છે. 70 ગાથા કહે છે કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. આ વસ્તુનું વિજ્ઞાન બતાવે છે. ન્યાયથી વાત કરી અને એનું વિજ્ઞાન કહે છે કે વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, શૂન્ય ન થાય. અહીંયાથી ધરાવતી વસ્તુ કેવળ નાશ થઈને શૂન્ય થઈ જાય એવું બને, માત્ર અવસ્થાંતર થાય, ફક્ત એ અવસ્થાંતર થાય છે. માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં, અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે. અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. સર્વથા નાશ થઈને ક્યાં જાય એમ કે છે. કોઈ એમ કે અવસ્થાંતરૂપ થઈને પણ નાશ પામી જાય છે વસ્તુ, અવસ્થા બદલાતા વસ્તુ પણ નાશ પામે છે. તો એને પ્રશ્ન કરે છે તો એ નાશ પામેલી વસ્તુ અવસ્થાંતર થઈને ક્યાં ગઈ, એવો શૂન્ય થઈ કે કોઈમાં ભળી ગઈ, શું થયું એમ તપાસીને કે. અર્થાત ઘટાદી પદાર્થ ફૂટી જાય છે એટલે લોકો એમ કહે કે ઘડો નાશ પામ્યો, કાંઈ માટી પણ નાશ પામ્યો નથી. કે છિન્ન ભિન્ન થઈ જઈ સૂક્ષ્મ સૂક્ષ્મ ભૂકો થાય તો પણ પરમાણુ સમૂહ રૂપે રહે, પણ કેવળ નાશ ન થાય. આ શરીરને અગ્નિ સંસ્કાર કરે છે, એના પરમાણુ છે એ જુદી જુદી અવસ્થાઓમાં ફેલાઈ જાય છે. એમ કે 80 કિલોનું શરીર હતું ને રાત તો 1 કિલો માન છે, 1 કિલો ન છે, બીજા બધા પરમાણુનો નાશ થઈ ગયો ને 79 કિલોનો
નહીં
નાશ થતો
નથી.
કોઈ હવામાં, કોઈ અગ્નિમાં, કોઈ તેમાં, કોઈ તેમાં પરમાણુ અવસ્થાંતર થઈને ચાલ્યા જાય છે અને કેવળ નાશ થતો
નથી.
અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેવળ નાશ ન થાય એક પરમાણુ પણ ઘટે નહીં. કેમ કે અનુભવથી જોતા અવસ્થાંતર થઈ શકે પણ પદાર્થનો સમૂળ નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી. એટલે જો તું ચેતનનો નાશ કહે તો પણ કેવળ નાશ તો કહી શકાય નહીં. અવસ્થાંતર રૂપ નાશ કહેવાય, જેમ ઘર ફૂટી જઈને ક્રમે કરીને પરમાણુ સમૂહ રૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતન નો અવસ્થાંતર રૂપ નાશ તારે કેવો હોય તો તે સ્થિતિમાં રહે, કઈ સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ અવસ્થામાં ભળવા યોગ્ય છે તે તપાસ, અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ, તપાસીશ ને નક્કી કરીશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય આ ચેતન પદાર્થ બીજા કોઈ ચેતનમાં કે અચેતનમાં નહીં ભળી શકવા યોગ્ય પદાર્થ છે, એવું તને અવશ્ય પ્રતીતિ થશે, અથવા પરસ્વરૂપે અવસ્થાંતરૂપ નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે કે આત્મા તને અવશ્ય ભાષ્યમાન થશે. આ અનુભવથી એવી નક્કી કરાય, અત્યાર સુધી ન્યાય તર્ક આપીને હવે અનુભવથી નક્કી કર્યું, યુક્તિથી સાબિત કરીને અનુભવ પછી બતાવ્યા. કહે છે કે તું તારી તપાસ કર, તું તારું અવલોકન કર, તું તારી તપાસ કર કે તું શેમાં ભળી જાય એવો છો, નાશ પામે તેવો છો, અથવા કોઈ આત્માને ક્ષણિક માનનાર પોતાનો નાશ પામે છે એને એમ પૂછી શકાય કે અમે તને એમ કહીએ છીએ કે તું તારા અવિનાશીપણાનો સ્વીકાર કર, તું એમ કહે છે કે ના હું મારા નાશપણાનો સ્વીકાર કરું છું, આવો સ્વીકાર કરવાથી તને શું લાભ થવાનો હતો? તારા સદાય જીવત્વનો સ્વીકાર કરવો સારો કે તારા મૃત્યુનો સ્વીકાર કરવો સારો?
જીવત્વનો,
સામાન્ય બુદ્ધિ વાળો પણ કોઈ મૃત્યુને સ્વીકારવા તૈયાર થતો
નથી.
આ તો તારા થતા જીવત્વનો સ્વીકાર કરાવે છે, તને શું વાંધો છે આમાં સ્વીકાર કરવામાં, તને હરકત શું વાંધો છો? આત્મ એક વિચારે તો પણ એને ખ્યાલ આવે કે મારા સુખ ની વાત કરે છે, મારા દુઃખ ની વાત કરતા જે હોય તેનો સર્વથા બદલાઈને નાશ થઈ શકે નહીં. જો ચેતન વસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભળી જાય તે તેની તપાસ કર. જગતમાં તો છ દ્રવ્યો સત છે અને અવિનાશી છે, જીવ ઉદ્ગળ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એ છ વસ્તુનો કોઈ કાળે નાશ થતો નથી. લાકડું મળીને રાખરૂપ થાય, રાખની માટી થાય, માટીમાંથી પથ્થર થાય, એમ પરમાણુની અવસ્થા બદલાઈને અનેક પર્યાય ધારણ કરે, પણ વસ્તુ તો પોતાની હયાતી સત્વનું કોઈ કાળે છોડે. લાકડું બળીને રાખ થાય, રાખ બળીને માટી થાય, માટીનું સોનું થાય, સોનાની રાખ થાય, પણ એ પરમાણુના પરમાણુ એમ એમ ચાલુ કરીએ છીએ. ચેતનની કોઈ અવસ્થા પુદ્ગલ રૂપે પરમાણુની અવસ્થા રૂપે થવા યોગ્ય છે કે કેમ તેની તું તપાસ કર. જે ચૈતન્ય મૂર્તિ જ્ઞાતા રૂપી છે તેનું સત વસ્તુ પણ પલટીને જળ રૂપી પણ પામી જતું હોય તો તેની તું તપાસ કર કે કયો આત્મા એવી રીતે જળ થયો અત્યાર સુધીમાં. કોઈ આત્મા જળ થયો નથી. જેમ ધૂળમાંથી માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય, વળી જેમ ઘડાનું ફૂટવું અને કટકાનું ઉપજવું થાય, વળી તેની ઝીણી ધૂળ અને રચકણ પણ બની જાય તથા સુવર્ણના અનેક ઘરેણા બને, અનેક આકાર પણ પામે, પણ સુવર્ણપણાનો અભાવ કદી થતો નથી. ગમે એટલા ઘાટ ઘડે તો સોનું ઘટી જાય કે એમાંથી? તેમ આત્માનો 84 લાખ દેહસ્થાન યોનિમાં અવસ્થાંતર થતો જણાય છે, તેમજ આત્માની અજ્ઞાન દશા રાગ દશાને પુરુષાર્થ વડે પલટાવીને રાગી નિર્દોષ પરમાત્મ દશા થઈ શકે છે, પણ તેમાં શું પોતાનું વસ્તુત્વ નાશ પામે છે? આત્મા કદી નાશ પામતો નથી. સંસારીમાંથી સિદ્ધ થાય તો પણ આત્મા નાશ પામતો નથી. એટલે નિર્વાણનો ઉત્સવ ઉજવવામાં આવે છે. એક ન્યાય તો ભગવાનનો વિયોગ થાય છે, તીર્થંકર દેવ છે એમનો વિયોગ થાય છે, પણ દેવો આવીને નિર્વાણ કલ્યાણક ઉજવે છે, એ પણ કલ્યાણકારી છે એમ કહે છે. જેમ એમનો જન્મ કલ્યાણકારી છે, જન્મ થવો તે જગતને કલ્યાણકારી છે, તેમ તેમનો નિર્વાણ થવો એ પણ જગત ને કલ્યાણકારી છે. કલ્યાણક કહેવાય છે, નિર્વાણ કલ્યાણક. ભગવાન નિર્વાણ કલ્યાણક દિવાળી ના દિવસે મહાવીર સ્વામી નો નિર્વાણ કલ્યાણક દિન ઉજવાય છે. એ કેવી રીતે કલ્યાણકારી થતો હશે કે આત્માની એ અવસ્થા સાદી અનંત રહે છે એનું જ્ઞાન પણ જીવોને કલ્યાણનું કારણ છે. અથવા ખરેખર મુમુક્ષુ જીવનું એ ધ્યેય છે. ચૌદમું ગુણ સ્થાન ધ્યેય નથી, સિદ્ધ પદ છે એ ધ્યેય છે. એ પદને ભગવાન પ્રાપ્ત કરે છે એનું જ્ઞાન, એ પ્રસંગ, એનું જીવંત પ્રસંગ જે બને છે એ અનેક જીવોને કલ્યાણકારી છે. સમોસરણમાં રહેલા હજારો જીવો એ વખતે એવું ધ્યેય બાંધે છે કે મારે આવું થવું છે અને લાઈને ચડી જાય છે. મોક્ષ માર્ગ ને લાઈને ચડી જાય, શ્રેણીમાં આવે છે. માટે એને કલ્યાણક દિન કહેવામાં આવે છે. એ કઈ દુઃખની દશા નથી. આ દેહ છે એ કોઈ આત્માની કોઈ રહેવાની જગ્યા છે એમ કહે છે? હમણાં કોઈ ગટરમાં ફેંકી દે તો પછી એમ એ કોઈ રહેવાની જગ્યા છે એમ કે આ કોઈ રહેવાની જગ્યા છે એમ? આ શરીર તો ગટર થી કઈ હારી છે
નહીં.
સ્થાન હોત તો ભગવંતો એ, તીર્થંકર ભગવંતો એ, અરિહંતો એ સ્થાન ને છોડ્યું ન હોત. એ રહેવા યોગ્ય નથી એની એ સાબિતી છે. એમાં એ ન રહે એનો અર્થ શું છે કે એ રહેવા યોગ્ય નથી. જે આત્મામાં હતું તે થયું છે. જગત માંથી એક પરમાણુ પણ ઘટી જાય નહીં. ક્ષેત્રમાં નાના મોટા પણ દેખાય છે તે તેની અનેકપણે થયેલી હાલત છે, પણ તેનો કેવળ નાશ થઈ શકવા યોગ્ય નથી. ઘણા જીવો વસ્તુનું ગળવું મળવું ટળવું એવી જળ પદાર્થની અનિત્ય અવસ્થા દેખીને હરખશોખ કરે છે. શરીર દુબળું થાય ત્યાં એને માનસિક અસર થઈ જાય. અરે રે હું, મારું વજન ઘટી ગયું, અરે રે હું દુબળો થઈ ગયો, શોખ કરે છે. જરાક સારું થાય રાજી રાજી થઈ જાય છે, તંદુરસ્તી વધે ત્યાં રાજી થઈ જાય છે. પણ જો સ્વાધીન નિત્યતાનું ભાન થાય તો તેને પરવસ્તુમાં મોહીપણાનો અથવા તો તેને પરવસ્તુમાં મોહીપણાનો અભાવ થવાથી રાગ દ્વેષ હર્ષોક ટળી સુખ થાય છે. વસ્તુની અવસ્થા પર્યાય ઉપજે વિશે છે, પણ તેનો સર્વથા નાશ થતો એના ઉપર કોઈ પદ લાગે છે. એમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો, કુમારીને શોક થયો, હૈયે રાજા મધ્યસ્થ થયો, ત્યાદવાદ સમજી સંભાવમાં સજ્જાય એનું પદ હશે. આમાં નિત્ય વસ્તુને જોનારો રાજા રાગદ્વેષ રહી છે. સુવર્ણનું સંગ પણ નિત્ય છે એમ જાણીને હર્ષોક કરતો નથી, પણ કુંવરીને સુવર્ણ ઘટની અવસ્થા ટળી જવાથી શોક થયો અને કુંવરને સુવર્ણની ઘટની અવસ્થા મળીને મુગટ અવસ્થા થવાથી હર્ષ થયો. કોનાનો ગળો તોડી નાખ્યો રાજા એને મુગટ બનાવ્યો. એકને દુઃખ થયું ને એકને સુખ થયું. તેનું કારણ સ્થૂળ પર્યાય દ્રષ્ટિ છે. માટે તે અવસ્થા દ્રષ્ટિ જ સુખ દુઃખ હર્ષ શોક કરાવનાર છે અને દોષિત છે. અહીં કહે છે કે જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પીડ્યા રહે છે, તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તો તપાસ. પરમાણુમાં ફેરફાર થઈને તને ખ્યાલ આવે છે કે આ માણ રોટને લોટને રોટલીનો પીંડો કર્યો એમાંથી રોટલી બની, એ બધા પરમાણુના ફેરફાર જોયા. ચેતન શેમાં ગયો? અર્થાત એ પ્રકારે તો અનુભવ કરીને જોઈશ તો કોઈમાં નહીં ભળવો, નહીં ભળવા યોગ્ય અથવા પર સ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચૈતન્ય તત્વ તને જણાશે. વચનામૃતમાં આવે છે આત્મા દ્રવ્ય નિર્લેપ છે, નિર્લેપ નું બોલાવે છે. આત્મા દ્રવ્ય સ્વભાવે નિર્લેપ છે એવું જાણે તો પર્યાય પણ નિર્લેપતા પ્રગટે, સ્વરૂપ થી જ નિર્લેપ છે.
આ કુમાર ને કુમારી બેય ને બેય ખોટા ને
રાગ થયો એ જ એને એ ભૂલવાળો છે ને દ્વેષ થયો એ પણ
ભૂલવાળો છે.
રાજા મધ્યસ્થ રહ્યો, રાજા મધ્યસ્થ રહ્યો એમ કે છે.
આત્મા જે છે
એ મધ્યસ્થ એમ છે. યાદવાદ સમજીને સ્વભાવમાં રહીએ. વસ્તુ પદાર્થ સ્વતંત્ર છે તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. પરના સંયોગો અવસ્થામાં જણાય છે એ જીવની અવસ્થા નથી અને એ જીવનું લક્ષણ પણ નથી. જીવનું લક્ષણ ચૈતન્ય અથવા ચેતનારૂપ છે. ચેતવું તે જીવનું લક્ષણ છે. એ મન વાણી દેહની ક્રિયા પણ નથી. પણ એ ક્ષેત્રમાં દેહની ચેષ્ટા ઉપરથી જીવને અનાદિકાળના દેહાધ્યાસની ભ્રાંતિ થઈ છે. દેહાત્મ બુદ્ધિની એને ભ્રાંતિ થઈ છે. તેથી પોતાની નિત્ય વસ્તુનો મિથ્યાભાસ થતા રાગ દ્વેષ થાય. અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ એટલે પોતા રૂપે આભાસ થતા એને રાગ દ્વેષ થાય છે. હવે શિષ્યને નિત્યપણાની ખાતરી થતા કહે છે કે હે ગુરુ, આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે. આવી કડી દરેક નવા પદના પ્રશ્ન વખતે સમજેલો શિષ્ય કહે છે સમજને આ ગુરુદેવ પોતે કડી બને આગળ આવી ગયું કે આત્માને અસ્તિત્વનો અંતર કરે વિચાર સ્વીકાર થાય છે એમ આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. પાણ્યા પણ શિષ્ય સ્વીકારે છે કે આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. આ પણ લઈ લેવું. દરેક જગ્યાએ શિષ્ય છે એ ગુરુની વાતને સંમત કરે છે, અસંમત કરતો નથી. અંતર કરે વિચાર, અંતર વિચાર કરીને સંમત કરે છે. ઓગે ઓગે
નહીં
એમ પણ એમાં
લઈ લેવું
આવી જાય છે. આવી કડી દરેક નવા પદના પ્રશ્ન વખતે સમજેલો શિષ્ય કહે છે એમ સમજવું એ ધ્યાન રાખી. શિષ્ય ગુરુને કહે છે કે આત્માની નિત્યતાની બધી દલીલ અને ન્યાયનો નિર્ણય મને અંતર વિચારથી થયો છે. મારા અંતરમાં આ વાતને મેળવી છે, મારા અનુભવ સાથે મેળવીને મેં મને એનો નિર્ણય થયો છે. આત્મા છે અને નિત્ય છે તેનો નિર્ણય ટકાવી રાખીને એ નિર્ણયને સ્વીકારીને સ્વીકાર કરીને એને રાખીને હવે નવી દલીલ અને આશંકા શિષ્ય કરે છે. જ્ઞાન જાણવાને ના પાડતો નથી. હવે નહીં જાણવું એવું કદી કોઈ જ્ઞાન કહે છે જાણવાની ના નહીં પાડતા. પોતાની શંકાઓનો જાણનારો અને તે શંકાઓ ટાળીને નિર્ણય કરતો પોતે આગળ વધીને પોતાની અધિક વિચારણા શ્રી ગુરુ પાસે રજૂ કરે છે. પોતાના જે જે ભાવો શંકાઓ જિજ્ઞાસાઓ છે એ બધી શ્રી ગુરુ પાસે રજૂ કરે છે. નાનામાં નાની વાતનું કહેવું અને કદી ઠપકો મળે તો અપમાનનું સહેવું એ શિષ્યનો વિનય ગુણ છે. જો ક્યાં સુધી વાત લીધી છે. નાનામાં નાની વાતનું કહેવું અને કદી શ્રી ગુરુ ઠપકો આપે તો તે અપમાનનું સહેવું એ શિષ્યનો વિનય ગુણ છે. ખરાબ ન લગાડે શ્રી ગુરુ ઠપકો આપે તો એનાથી દુઃખ ન લગાડે અને દુઃખ લગાડે તો એને ગુરુને માથે રાખ્યા નથી. જો ગુરુની વાતનું દુઃખ લગાડે તો ગુરુને માથે રાખ્યા નથી. ઠપકો આપે તો દુઃખ નો લગાડવો એ કેવી રીતે બને? ઠપકો આપે અને દુઃખ ન લગાડે એ કેવી રીતે બને? એવી રીતે બને કે શ્રી ગુરુ ખક્કો આપે છે એ મારા હિતને ખાતર આપે છે, મારા સુખ માટે આપે છે, મારા ભલા માટે આપે છે, માટે મારા હિતે છો હોવાથી એમાં દુઃખ લગાડવાનું કઈ કારણ નથી. ન્યાય પકડે તો સમજાય, માન અપમાન ને મુખ્ય કરે. મારું માન તો સમાજમાં મારી ભૂલ દેખાડી અને ખક્કો પણ આપ્યો, માન ને મુખ્ય કરે તો ગુરુ નો વિનય ટળી જાય. જ્યાં જ્યાં માન વધે ત્યાં વિનય ટળે, આ સીધો નિયમ. માયા કરે ત્યાં વિશ્વાસ ટળે. એનો પ્રશ્ન નથી, પોતાની નાનામાં નાના દોષ ને કરે, ઝીણામાં ઝીણા દોષ ને કરે, એને તો માન નો પ્રશ્ન રહેતો. શ્રી ગુરુ શિષ્ય નું અપમાન કરે, ખક્કો આપે, તે પણ શિષ્ય ના ભાગ્ય ની વાત છે. શું કે ભાગ્યશાળી છું કે મને ગુરુ નો ઠપકો મળે. જો ગુરુ ને મારા પ્રત્યે એટલી કરુણા ને આત્મીયતા ન હોત તો મને ઠપકો ન આપ્યો હોત. એમને એવો ભાવ આવત કે આને હું કઈ ઠપકો દઈશ તો એના પરિણામ બગડી જશે, એના કરતા આને કઈ ઠપકો દેવો નથી, આથી વધારે પરિણામ બગાડશે. પણ હું ભાગશાળી છું કે મને ઠપકો આપે છે, એમ કેવું કહી અવલું. જેમ માતા પોતાના બાળકને ઠપકો આપે તો તેનો ડંખ બાળકને થતો નથી, એનો ખેદ ન રહે, ડંખ ન રહે. મને વિધાતા તો એક વખત વિધા હોય તો જિંદગી સુધી એને ડંખ રહી જાય, મને આમ કહી દીધું હતું, મને આમ કહી દીધું હતું. એ યોગ્યતા નથી, પાત્રતા નથી. એમ ગુરુ શિષ્યનું જાણવું, આ રીતે ગુરુ શિષ્યનું જાણવું. જો વાત તો નિત્યતાનો વિષય ચાલે છે, પછી મારા કેવા કેવા ન્યાય લઈ લીધા છે, એ પ્રસંગ બની જાય છે તો કેવા ન્યાયો લીધા છે. આ તો ગુરુ ઠપકો આપે તો ગુરુ ની ભૂલ હતી એમ જ કીધું, એ મને ઠપકો આપ્યો પણ એમાં મારી ભૂલ હતી જ નહીં, એ વાત તો ઘણી વિપરીત થઈ જાય છે. અહીં શિષ્ય ગયા કાળની શંકાનું આલોચન કરે છે. શિષ્ય જે નિર્ણય કર્યો તેને ભૂલી જાય તેમ નથી, જે નિર્ણય કર્યો છે ટકાવી રાખે છે, સંગ્રહ છે. એ પ્રમાણે એક એક ન્યાયની ચડિયાતી દલીલ યુક્તિથી મૂકવામાં સત્સ્વરૂપની પુષ્ટિ કરવાનો હેતુ છે. પોતાના ત્રિકાળી સતનું પોષણ કરવું છે, એની રુચિ પોષવી છે, એ હેતુ છે. એ હેતુ, તે કારણ અને તેનું ફળ થવાનું કાર્ય તેને સમજવાનો શિષ્યનો પ્રયત્ન છે. માટે જેને પોતાનું સાચું નિત કરવું છે તેને પ્રશ્ન કેમ કરવા, કેમ વિચાર કરવો અને કેમ સમજવો, તેને કેમ સમજવું, તેની બધી તૈયારી રાખવી. કેટલા ન્યાય ગુરુદેવે ઉતાર્યા છે. હેતુ, તેનું કારણ, તેનું ફળ, એ બધું પોતાને ખ્યાલમાં છે શિષ્યને. એનામાં એને સમજવાનો પ્રયત્ન કરે છે. આનું ફળ મારું આત્મહિત છે, મારા આત્મહિત માટે હું પ્રશ્ન કરું છું ને ગુરુ સમજાવે છે, એ પણ મારા આત્મહિત માટે મને સમજાવે છે, એમને કઈ લેવા દેવા નથી. એ રીતે શુદ્ધ અંતકરણથી સમજવાનો પ્રયત્ન કરે છે, એને અવશ્ય સમજાય છે. હવે કર્તાપદ સંબંધે શિષ્યની આશંકા છે. હવે જીવ કર્મનો કર્તા કેવી રીતે છે તે સમજવા માટે શિષ્ય શંકા રજૂ કરે છે. 71મી ગાથા 142 ગાથા છે ને, એમાં 71મી કથા અડધો અડધ ગાથા હવે આવી 71મી.
શિષ્યને ભાગ્યની વાત છે,
એ વાત એ ન્યાય ગણો ત્યારે પણ જીવ ભૂલ ન કરી દે છે. સામાન્ય રીતે ઠપકો એ અણગમાનું નિમિત્ત સામાન્ય યોગ્યતામાં થાય છે, પણ વિશિષ્ટ પાત્રતા અને વિશિષ્ટ યોગ્યતામાં એવું બનતું નથી. એ એમ સમજે છે કે ઠપકો આપ્યો એ સારું થયું, જો મને ઠપકો ન આપ્યો હોત તો મારી ભૂલ કેવી રીતે છૂટત, માટે ગુરુ મારા ઉપર અનંત ઉપકાર કરીને વિશેષ ઉપકારી માને. એ તો એમ માને છે, એ વાત શું શબ્દ એવો લીધો છે, મારા ભાગ્યની વાત છે કે મને ઠપકો આવ્યો. એમ કોઈ એમ કે ને કે ભાઈ મારા ભાગ્યની વાત છે કે મને આટલી મોટી મહાન વસ્તુ ભેટ મળી, તો ભાગ્યશાળી ગણે ને, કિંમતી વસ્તુ કોઈ આપે તો શું ગણે, એ ભાગશાળી ગણે. સોનાનું શ્રીફળ આપે તો સવા કિલો નું, હે, એના કરતા ઠપકો વધારે કિંમતી છે એમ કે છે. ન્યાય કેવો સવળો લે છે, પાત્રતા વાળો જીવ ન્યાય ને કેવો સવળો લે અને અપાત્રતા વાળો જીવ કેવો અવળો લે.
અનાધિકાલ જીવ મૂળમાં જ ભૂલ કરી છે, અનાધિકાલ જીવ મૂળમાં જ ભૂલ કરી
ગયો, પાત્રતા જ નથી આવી. ખરી વાત એ છે કે સાચી પાત્રતા કે સાચી મુમુક્ષુતા આવી જ નથી જીવ ને. એક વાર પણ સાચી મુમુક્ષુતા આવે એનો છૂટકો થયા વિના રે. હવે ત્રણ ગાથામાં શંકા રજૂ કરી છે આત્માના કર્તાપણા વિશે. કરતા જીવન કર્મનો, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. અર્થ કહે છે અંબાલાલભાઈનો, જીવ કર્મનો કરતા નથી, કર્મના કરતા કર્મ છે, અથવા અનાયાસે તે થયા કરે છે, એમ નહીં ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ છે. કર્મ કરવું એ જીવનો સ્વભાવ છે, ધર્મ છે, અને ધર્મ હોવાથી ક્યારે એની નિવૃત્તિ ન થાય. આ તો એમ કહો કે જીવ કર્મ કરતો નથી, અને જો એમ કહો કે જીવ કર્મ કરે છે તો એ જીવનો ધર્મ થઈ ગયો, એનો સ્વભાવ થઈ ગયો. બધા જગતના બધા જીવો કર્મ બાંધે છે, અને હું કર્મ બાંધુ, આમાં પણ હું કર્મ બાંધુ, એ તો જીવનો ધર્મ થઈ જાય છે. એ પણ વાત નથી, અન્ય મતમાં તો એ સ્થાપેલું છે. કર્મ હે
કર્મ કરેલા
કર્મયોગ, એના ઉપર તો ગીતામાં કર્મયોગ લખેલો છે. કર્મયોગ નામનું એક પ્રકરણ છે આપણું, કે દરેક જીવે કર્મ કરવું જ જોઈએ. એને અનુસરનારા અનુયાયીઓ છે એમ કે માણસ જીવે ત્યાં સુધી એને સત્કર્મ તો ચાલુ જ રાખવું જોઈએ, ને કર્મ કરવું જ જોઈએ, એને કર્મ કર્યા વગર એને નિષ્ક્રિય રહેવું જોઈએ નહીં. આ એક પછી સિદ્ધાંત બાંધી લઈએ છીએ. ત્યાર પછી મારો મામો શકુની મામા પણ ઉભા છે, બીજા પણ ઉભા છે, બધા મારા સગા વાળા તો બધા સામે ઉભા છે. અમે તો પાંચ જણા છીએ, આ બધું બાકી બધું ઓલી બાજુ છે, એમાં ઘણા સગાઓ છે, સગાના સગાઓ છે. આ લોકોને મારી નાખવા જોયો છે, હું તો બાણ ચલાવીશ તો કોઈ જીવતા નહીં રહીએ, મારી નાખવા. એક માણસનું શું કરવું હોય તો એ માણસ અચકે, આ આટલા હજારોને મારવા, સેંકડોને મારવા, કેમ હિંમત હારી જાય છે. ત્યારે એને શ્રી કૃષ્ણ કર્મયોગ સંભળાવે છે. આ કર્મ કરવું ક્ષત્રિય પણ ત્યારે તારો કર્મ કરવું તારો ધર્મ છે, ધર્મ સ્થાપે છે. તેમ જ જીવનો ધર્મ એમ કહ્યું ને, કર્મ જીવનો ધર્મ એ સ્થાપે છે. એની દુર્ગતિ ન થાય, એને સુગતિ થાય ત્યાં એને સ્થાપે છે, કેમ કે એનો એ ધર્મ હતો. સ્વે સ્વે કર્મણીય કર્મણી અભિરત સંસિદ્ધિ લભતે નર, એ જાતનું વચન છે. પોતપોતાના કર્મમાં જે અભિરત છે એટલે મગ્ન છે, એ સિદ્ધિને પામશે, સંસિદ્ધિ લભતે નર, સિદ્ધિને પામશે, એ જાતનું ઉદ્દેશ છે. લોકોને આ કરતા કર્મમાં ઘણી મૂંઝવણ છે. કરતા કર્મનો તો સમયસારની અંદર ભગવાન કુંચંદાચાર્ય બહુ મોટો અધિકાર લખ્યો છે, અથવા આખો સમયસાર નો રચનાનો દ્રષ્ટિકોણ કરતા કર્મ પણ છે. બધા અધિકારમાં એ દ્રષ્ટિકોણ સંગ છે, અને બે અધિકાર તો એના ઉપર જ લેખાશે. એક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર નાસ્તે થી લેખો, જ્ઞાન નું અકર્તા પણ સિદ્ધ કર્યું છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન છે તે અકર્તા સ્વભાવી છે, અને કર્તા કર્મ નામનો એક બીજો અધિકાર લેખો. એમ બે એક જ વિષય ઉપર ના અધિકાર છે. 415 ગાથામાં લગભગ એક તૃતીયાંશ ગાથા તો આ બે અધિકારમાં આવી જાય છે, એવડા મોટા અધિકાર છે. અને બાકીના અધિકારોમાં પણ દ્રષ્ટિકોણ તો કર્તા કર્મનો જ અપનાવીને બધા તત્વોની રચના અને ગાથાઓની રચના કરી છે. લોકોને આ કર્તા કર્મમાં ઘણી મૂંઝવણ છે, અથવા આ પ્રયોજનભૂત ન્યાય છે. આ કર્તાપણું અને કર્મપણું એ વિષય છે, એ જીવને પ્રયોજનભૂત રીતે સમજવા યોગ્ય છે. એની ભૂલમાં મિથ્યાત્વ છે અને એની ભૂલ છોડતા સમ્યક્ત્વ છે, એમ કેવું છે. જીવને કર્મનો કર્તા કહેવામાં શું દોષ આવે છે, તથા કઈ દ્રષ્ટિએ કર્તા કહેવામાં આવે છે તેનો ખુલાસો આગળ આવશે, એ હવે પછી કહેશું. એમ આ યથાર્થ સમજાય ઘણા ઉકેલ થાય છે, અને જીવની બધી મૂંઝવણ ટળી જાય એવો છે. અહીં શિષ્ય કહે છે કે હે ગુરુ, આપ આત્મા કર્મનો કર્તા નથી. મને તો આત્મા કર્મનો કર્તા લાગતો નથી, કર્મનો કર્તા કર્મ લાગે છે. કેમ કે જીવ તો અરૂપી છે, તે રૂપી પદાર્થનું કાર્ય કેમ કરી શકે. ત્યારે ઉત્તર આપે છે કે કર્તાનું ઈષ્ટ તે કર્મ. આત્માનું કર્મ અથવા કાર્ય ત્રણ પ્રકારે છે. એક તો આત્માનો સ્વભાવ સ્વલક્ષણ જ્ઞાન છે, તે જ્ઞાનમાં સુખ છે, તે જ્ઞાનમાં સુખ છે એમ રુચિ થઈને જુઓ. આત્માનો સ્વભાવ લક્ષણ સ્વલક્ષણ સ્વરૂપ એનું જ્ઞાન છે, અને જ્ઞાનમાં સુખ છે એમ રુચિ થઈને, તે જ્ઞાનની રુચિ વાળો અથવા સુખની રુચિ વાળો જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાન ક્રિયાનું જાણવું દેખવું કરે, બીજું કાંઈ કરતો નથી, એવું જે કર્તાનું ઈષ્ટ તે કર્મ છે. પોતાનું કર્તૃત્વ પોતાના જ્ઞાન ગુણની પર્યાય અવસ્થામાં એથી બારેનું કર્મ છે નહીં. સમયસાર નાટકમાં એના ઉપર દોહો છે કે કર્તા પરિણામની દ્રવ કર્મરૂપ પરિણામ, એટલે એનું પરિણામ તેને કર્મ અહીંયા કહીએ. ક્રિયા પર્યાયની ફેરણી એક પરિણામમાંથી બીજા પરિણામ બદલાયને ક્રિયા કહીએ. વસ્તુ એક ત્રણ નામ, અને એક વસ્તુના આ ત્રણ નામ પાડવામાં આવ્યા છે. કર્તા પણ એ કહોતો પણ વસ્તુ છે, એના પરિણામના કર્મ પણ એ કહોતો પણ વસ્તુ છે, અને એક પરિણામથી બીજા પરિણામે બદલવાની ક્રિયા થાય છે એને પણ વસ્તુ જ, એ પણ ક્રિયા પણ વસ્તુ જ છે, બીજું કાંઈ નથી. એક વસ્તુના એ ત્રણ નામ છે એમ કહીને એ વિષય ઉપર વિસ્તારથી ગુરુદેવ સમજણ આપે છે.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ નો જય વિદ્રા.